તારીખ 30/7/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 329, 330 અને 331 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 157
ભક્તિ છે આપે અમારા ચૈતન્યના અનંત ખજાના ખોલીને બતાવ્યા અન્ય દર્શનને મોક્ષ માર્ગની ચાવીથી ખજાનો ખોલવા માટે ચાવી જોઈએ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન આત્માના અનંત ગુણના ખજાનાને ખોલવાની ચાવી છે મોક્ષ માર્ગની વિધિ મોક્ષ માર્ગની રીત અને આખો ખજાનો આપે વર્ણન કરીને બતાવ્યો એ ખજાનો ખોલીને આપી દીધો એમ કે છે કે આપે અમને આત્મા આપ્યો અમે શું આપને આપીએ કાંઈ અમે તો આપી શકીએ નથી એક આપ કહો છો તે પ્રમાણે આપના ચરણ એટલે વચનને આધીન વર્તું એ સિવાય બીજું એમાં કાંઈ દેખાતું નથી એ બધી ગુરુ ભક્તિ જ્ઞાનીની ભક્તિ જીનેન્દ્રની ભક્તિ એમણે જે આત્મા બતાવ્યો તેના ઉપકારને વશ એ ભાવો ઉત્પન્ન થાય છે જ્યાં સુધી પરિપૂર્ણ વિતરાગતા નથી અને રાગની દશા સાધકને છે ત્યાં સુધી એ પ્રકારનો રાગ આવ્યા વિના રહેતો નથી ભલે રાગને ભલો જાણવામાં આવતો નથી છતાં એ પરિસ્થિતિ અનિવાર્ય છે કેમ કે રાગની સ્થિતિ છે ને છે એટલે આવો રાગ હશે ને બીજો રાગ નહીં હોય એટલું ત્યાં બતાવીને એને વ્યવહાર તરીકે સ્થાપવામાં આવે છે અહીંયા પણ ભગવાનને બહુમાનથી કહે છે કે આપે અમારા ચૈતન્યનો અનંત ચૈતન્યનો ખજાનો ખોલી નાખ્યો છે બતાવો માર્ગ દેખાડ્યો આત્માનું વિધાન દેખાડ્યું એટલે ખજાનો ખોલીને આપી દીધો તો જેને અનંત ચૈતન્યનો ખજાનો મળ્યો પછી એ ખજાનો મળ્યા પછી હે પ્રભુ હવે એવો તે કોણ હોય એમ કહે છે કે તરણા સમાન ચક્રવર્તીના રાજને છોડીને ચૈતન્યના ખજાનેને ખોલવા ન નીકળી પડે ચક્રવર્તીનું રાજ કેવું બતાવ્યું તરણા જેવું સડેલું તરણું હોય જેની કાંઈ કિંમત નથી પગ નીચે ચગદાય છે કિંમત નથી એટલે પગ નીચે ચગદાય છે કોઈ એની સાર સંભાળ લેતું નથી નકામી ચીજ છે એમ ગણીને આત્માની કિંમત આગળ ચક્રવર્તીના ખજાનાની કિંમત આટી છે આમ કહે છે થોડા લાખ કરોડ રૂપિયાનો તો પ્રશ્ન નથી ચક્રવર્તીના ત્રણ ખંડનું રાજ હોય અને તો થોડીક સત્તા માટે માણસ ધન પછાડા કરે મહેનત કરે પાર વગરનો હેરાન થાય એ ગામમાં મ્યુનિસિપાલિટીની સત્તા જોતી હોય એક એસોસિએશનમાં પ્રમુખની સત્તા જોતી હોય એક રાજમાં મિનિસ્ટ્રીમાં આવવું હોય કે એમાં પણ સ્વતંત્રતા કેટલી છે એવડી બીજી વાત છે આ જમાનામાં તો એમાં પણ ક્યાંય સ્વતંત્રતા નથી ચક્રવર્તી તો એક એવું પદ છે કે જેની આણ એક ધારી વર્તે છે, એની સામે કોઈ કાંઈ કંઈ કરી શકે નહીં, કહી શકે નહીં, કરી શકે નહીં. એક ચક્રી રાજ જેને કહેવામાં આવે છે, ચક્રવર્તી પદ એટલે એક ચક્રી રાજ, એને અહીંયા તરણા જીવનું ગણ્યું છે. એ ચૈતન્યનો ખજાનો કેવો હશે આ કુતૂહલ કરવાનો વિષય છે. વિચિક્ષણતામાં કોઈ વિચિક્ષણ જીવ હોય તો એમ વિચારે કે અરે ચક્રવર્તીનું પદ તરણા તોલે છે તો આત્મપદ કેટલું મહાન છે, એ એક વિચાર માગી લે એવો વિષય છે. કહે છે કે આપે ખજાનો ખોલીને પ્રસિદ્ધ કર્યો, પ્રગટ કર્યો, એ ખજાનાનો ભોગ કરવા ચક્રવર્તીના રાજને પણ કોઈ છોડી દે તો એ સહજ છે, સામાન્ય છે, એમાં કાંઈ અસામાન્ય અમને દેખાતું નથી. ભગવાનની ભક્તિ કરતા કરતા આમ કહેવાય છે કે આપે ચૈતન્યનો ખજાનો ખોલીને બતાવ્યો, એ ખજાનાને ખોલવા આવે અમે અમારા દર્શનદાન ચારિત્ર દ્વારા, એમાં પ્રવૃત્ત થઈએ તો ચક્રવર્તીના રાજને છોડવું એ કાંઈ મોટી વાત નથી એમ કહે છે. ઠીક, એ મોટી વાત છે એમ ન ગણાવ્યું, એ કાંઈ મોટી વાત નથી, એ તો તરણા જેવો વિષય થઈ જાય છે. ઇન્દ્રાદિ પદ દુઃખરૂપ ભાષે છે, આમાં એમ આવે છે અનુભવ પ્રકાશ. આ તો મનુષ્ય નરેન્દ્ર છે, ચક્રવર્તી છે, મનુષ્યોમાં ઇન્દ્ર છે, સો ઇન્દ્રો છે ને, ભગવાનને સમોસરણમાં વંદન કરનારા સો ઇન્દ્રો છે, સો ઇન્દ્રોથી વંદિત છે જીનેન્દ્ર, એટલા એમના પુણ્ય છે. તીર્થંકર પદ છે ને એટલે એટલું એમનું પુણ્ય છે. એ દેવેન્દ્ર પણ જેને નમે છે એને ભગવાન એમ ઓળખાવે છે કે ભાઈ તારું જે અંતરંગ પદ છે એ નમવા જેવું છે, એની પાસે તો આ ઇન્દ્રપદ છે એ દુઃખનું નિમિત્ત છે, એમાં સુખનો પ્રશ્ન નથી, પણ એ દુઃખનું નિમિત્ત છે, એના ઉપર તારું જ્યારે જ્યારે લક્ષ જશે ત્યારે તને આકુલતા થયા વિના રહેશે નહીં. પુણ્યનો સિંહાસન હોય તો એમાં હરખ ન આવે, એ સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રને એ દુઃખરૂપ વાસે છે. હોશ આવવાનો પ્રશ્ન નથી, પણ એ પોતાના અંતર સુખના નમૂનો પ્રગટ છે, પ્રગટ્યો છે, આત્માની શાંતિને સુખ પ્રગટ્યું છે. એક અવતારી છે ને ઇન્દ્રાની, બે એક અવતારી છે, એક સ્ત્રી પર્યાય પ્રાપ્ત થઈ ભાવમાં મિથ્યાત લઈને જાય છે ત્યાં, સમ્યક લઈને તો કોઈ સ્ત્રી વેદમાં આવે છેદવાનો ઉપાય સમ્યક દર્શન પ્રાપ્ત કરવું, એમાં 47 પ્રકૃતિના બંધનો અભાવ છે, એમાં સ્ત્રી વેદનો પણ અભાવ છે. ગ્રીન્સની ગતિ ન પડે, નારકેની ગતિ ન પડે, એના આયુષંગોત્ર ન બંધાય, એને લાયક નામ કર્મ ન બંધાય, સ્ત્રી વેદને નપુસક વેદની પ્રકૃતિનું બંધન થાય નહીં. ઘા કરે છે કે કેટલાક અનિષ્ટ તો આવવાનો સવાલ જ નથી, અને પ્રતિ સમયે રાગ થી જીવને દૂર કરે છે અને પોતાના અનંત ગુણોનું મૂળમાંથી વિકાસ કરે છે, એટલે એને દંશન મૂળો ધર્મો, મૂળ ધર્મ એને કહ્યું. દર્શન છે, દર્શન છે એ મૂળ ધર્મ છે. ચરિત્ર ખરું ધર્મ અને દર્શન મૂળો ધર્મ. ચારિત્ર છે તે ખરેખર ધર્મ છે અને દર્શન છે તે મૂળ ધર્મ છે. ધર્મનું મૂળ સમય દર્શન છે. ચારિત્ર રૂપી ખરેખર ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. એટલી માનતા આપી છે. આમ તો સરખાવી શકાય એવું નથી, એટલે આ રીતે ઉપમા આપી છે કે એ તો તરણામાં જાય છે, એની કિંમત આંકવાનો સવાલ નથી. એની ઓછી કિંમત છે એમ સવાલ નથી, એની કિંમત જ નથી. અથવા એ સુખનું નિમિત્ત નથી, નિમિત્તપણે એ દુઃખનું નિમિત્ત છે. જો નિમિત્તપણું એનામાં વિચારવામાં આવે કે કયા પ્રકારનું નિમિત્તત્વ રહ્યું છે તો એ દુઃખનું નિમિત્તપણું છે. સુખનું નિમિત્તપણું એમાં નથી, કેમ કે એનું લક્ષ્ય જાય, એનું અવલંબન થાય, એનો આશ્રય થાય, ઉપયોગ જાય એના ઉપર, ત્યારે એમાં આકુલતા અને રાગ ઉત્પન્ન થાય છે. એ દુઃખનું કારણ, દુઃખરૂપ છે, એ દુઃખ ઉત્પન્ન થાય છે. એટલે એનાથી સુખ છે એ વાત તો તદ્દન વિપરીત છે. કોણ ખુલે એમ કે છે, એવું કોણ હોય? એવું કોઈ હોય જ નહીં એમ કે છે. એ પ્રશ્ન જ નથી. જેને આત્માની અનંત ચૈતન્ય રિદ્ધિ સિદ્ધિ, રિદ્ધિ સિદ્ધિ પ્રગટ દિશે ઘટ માહી બનારસિદા શકાયું છે, એ અજાચી લક્ષપતિ છે. લક્ષપતિ આમ લોકો લખપતિ 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 જમાના લખપતિ એટલે મોટા શ્રીમંત કહેવાતા. 10,000 કોઈની પાસે ન હોય એટલે લખપતિ તો મોટા શ્રીમંત કહેવાતા. અત્યારે તો હણસિયાની જેમ હોય છે, પણ એ અજાચી લખપતિ છે. આ બીજા લખપતિ તો જાતે છે, પોતાના સુખને યાચે છે. એ રૂપિયામાંથી ને એ સગવડતાઓમાંથી ને અનુકૂળતાઓમાં પોતાના સુખને ને શાંતિને ઈચ્છે છે, એમાં એ જાચે છે, ભીખ માગે છે. આ કહે છે અંતરની લક્ષ્મીથી, અંતર કી લચ્છી સો અજાચી લક્ષ્મપતિ હે. અંતરની લક્ષ્મીથી એ જેને યાચક વૃત્તિ ખલાસ થઈ છે એવો એ લક્ષ્મપતિ છે. અન્ય મતમાં હાચું તો મસ્તી હોય છે. રામકૃષ્ણ સ્વામી, રામકૃષ્ણ અમેરિકા ગયા હતા, એ જમાનામાં લોકો ઓછા જતા, હવે બધા જાય છે. પછી કઈ અમેરિકાના પ્રેસિડેન્ટને કહેવાયું કે આ કોઈ મહાત્મા છે, હિન્દુસ્તાનથી આવે મળવા જેવા માણસ છે, બોલાવો એને વ્હાઈટ હાઉસમાં. પોતે ક્યાં, એનું કોઈ ઠેકાણું નહીં. વસ્તીમાં ગમે ત્યાં ફેર્યા ફરતા હોય તો આશ્રમ બાશ્રમ નહીં કરેલો, ઠીક પડે ત્યાં ફરતા હોય. ગુપ્તા ગુપ્ત જીવન સમુદ્રના કિનારે હાથનું ઓશીકો કરીને લંબા વેન પીડ્યા હતા. આવ્યા રાજના માણસો ઓફિસરો, આપણે સાહેબ બોલાવે તો સાહેબને કહેજે ફુરસદ નથી આવવાની, આવવાના મૂડમાં હું નથી અત્યારે, મારે આવવાનું કંઈ કારણ નથી. ઠીક, બીજાને એપોઇન્ટમેન્ટ માગે ને લાચારી કરે તો મળે નહીં, આને બોલાવે તો મારે, હું તો દુનિયાનો બેટા જ બાદશાહ છું. એ બાદશાહ હોય તો એના ઘરે, રાજવાળા હોય તો એના ઘરે. આટલી તો મસ્તી અનિમતમાં છે. આત્મપદ હાથ આવ્યા પહેલા, આવ્યા વિના તો જેને હાથમાં આવે એ કોની દરકાર કરે? એ કોઈની દરકાર કરતા નથી. એનો અર્થ એ થાય છે કે આ વિષયમાં પડીને આ વિષયનું અધ્યયન કરનારા વિદ્વાનો, આ વિષયનું અવગાહન કરનારા ત્યાગીઓ, જે કોઈ આ વિષયની અંદર આગળ વધે છે, આગળ વધવા માગે છે કે વધેલા કહેવાય છે, એ જો દુનિયાની લક્ષ્મી વાળાના વખાણ કરે ને એને એમ લાગે કે આને હું ઠીક સારું લગાડું, તો એના કરતા નીચેના પદમાં એમ થઈ ગયું. જેની કિંમત ઉડાડવી છે એની પાસે જો એ ચિંતા કરે તો એણે આ પદ જોયું નથી એ વાત નક્કી થાય. આ પદ જોયું હોય અને ઓલી કિંમત રહે એ વાત રહેતી નથી. એટલે તો ગુરુદેવ ની સામે બેઠા હોય તો ધૂળપતિ કેવા, તમે કરોડપતિ નથી પણ તમે ધૂળપતિ છો એમ કે એને અભિમાન ન થાય. ગુરુ તત્વ છે ને એને અભિમાન ન થાય. આનું આનું કઈક હું પણ લઈને જવા જેવું આ સ્થાન નથી. ભગવાનના જિનેન્દ્રના તીર્થંકરના સમોસરણમાં ચક્રવર્તી ને ઇન્દ્રો સાંભળવા જાય નહીં, એ સાંભળવા બેસે ત્યારે ગલુડિયાની જેમ સાંભળવા જાય છે એમ કહેતા. એનો અર્થ એમ કહેવાનું શું કારણ કે હું મોટો પદવી ધારી છું, પુણ્યનો પુણ્યની પદવી ધારી છું, મોટો છું, લોકો મને મોટો કહે છે, બીજાઓથી હું મોટો છું, આપની પાસે એમ ન હોય એ વાત અહીંયા હોય શકે નહીં. એટલી નમ્રતા છે અને એ ઉપદેશ ગ્રહણનો એ કાળ છે. ઉપદેશ ગ્રહણનો સુયોગ્ય કાળ કેવો હોય એમ વિચારવામાં આવે તો અત્યંત જિજ્ઞાસાથી નમ્રીભૂત થઈ જાય સાંભળનાર, ત્યારે એને ઉપદેશ પલ્લે પડે, ત્યારે એ પરિણમે. સામાન્ય જરૂર નથી કે નમ્રતા કરે તો મને ઠીક રહેશે એ વાત નથી, પણ એની સ્થિતિ એવી થયા વિના પછી એને ઉપદેશ પરિણમે એ પરિસ્થિતિ એના પર્યાયની હોતી નથી. એટલે જ્યારે ભગવાનની સામે જોવામાં આવે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે હે પ્રભુ, આપે અમને અનંત ચૈતન્યના ખજાના ખોલીને આપી દીધા છે. એ પોતાનો ખજાનો પોતામાં જોવે છે એ પોતાના પુરુષાર્થથી, છતાં વ્યવહારે આવો વિનય કરે છે. પદ્ધતિ છે વિનય કરવાની, એ પદ્ધતિ છે. ત્રણસો ને ત્રીસ આત્માની ભક્તિ છે. ત્યાં ભગવાનની ભક્તિ હતી, હવે એમાં આત્માની ભક્તિ કરી છે કે આ આત્મા એ જ જીનવર છે ને એ જ તીર્થંકર છે. પોતે જ આત્મા જીનવર છે ને પોતે તીર્થંકર છે, અત્યારે નહીં અનાદિકાળથી જીનવર છે. આમ કે છે ખજાનો અંદરનો આપી દીધો, તારા માં છે ને ક્યાંય તારે જોવાનું રહેતું નથી. ભગવાન તો એમ કહે છે કે હું અમારી સામે જો એ વાત પણ અમારા મોઢે નથી. કોઈ જોકે કોઈ ગુણવાન એમ ન કહે કે તમે મને મોટાઈ આપો, મારી ભક્તિ કરો, મને મારું બહુમાન કરો, એવો તો કોઈ સામાન્ય ગુણવાન ન કહે. તો ભગવાન તો અનંત ગુણવાન છે, એને કહેવાનો તો પ્રશ્ન જ રહેતો કે સામાન્ય ગુણવાન પણ એમ ન કહે કે ભાઈ મારું માન સન્માન કરો, કેમ તમે મારું માન સન્માન કરતા નથી, કેમ મને મોટા આપતા નથી. એ તો સામાન્ય સજ્જન ને કહે, ગુણવાન હોય તો એ કહે જ નહીં, તો અનંત ગુણવાન કહે એ પ્રશ્ન રહેતો નથી. ભગવાન તો અનંત ગુણવાન છે. એ તો કહે છે કે ભાઈ તું જ તીર્થંકર છો, તું જ અનાદિથી તું જીનવર છો, જીન સોઈ એ આત્મા અન્ય હોય તો કર્મ કે છે. આહા, અનંતા કેવળ જ્ઞાનની વેલડી છે. જેમ વેલાને મણમણના બબ્બે મણના આકરકોળા પાકે છે બહુ ઝડપથી બધે, એ કાંઈ ગુવારની શીંગની જેમ ન વધે કે આખો પાક ઉતરે ત્યારે મોટી માંડ 4-5-6 ઇંચની થાય. એ તો એનું એ પાણી જેવું અંદર છે, બીજ એવું છે એ ઘડીકમાં મોટો થઈ જાય. એવું કેવળ જ્ઞાનના અંદરથી પર્યાયો પ્રત્યાજ કરે, પ્રત્યાજ કરે, પ્રત્યાજ કરે. એ અનંત કેવળ જ્ઞાનની વેલડી છે. અનંત કેવળ જ્ઞાનની પર્યાયો જેના જેનામાંથી પ્રગટ થશે, જેમાંથી ઉયાજ કરશે. વેલાને ઉગે છે ને હાકરપા, એવો આત્મા છે. બહુ આ એમનો ભાવવાહી શબ્દ છે. આ શરૂઆતથી કેવો છે આ આત્મા, કેવળ જ્ઞાનની વેલડી છે. વેલો છે અંદરમાંથી કેવળ જ્ઞાનના કોળા પાકવાના. હજી પાક્યું નથી ત્યાં આમ જુએ છે. અને માણસ વાવે છે ત્યારે ને એને પાક નજરે દેખાય છે, આવો પાક છે એમ દેખાય છે. એક સમ્યક દર્શનના બીજમાં અને સમ્યક જ્ઞાનના બીજમાં કેવળ જ્ઞાનના દર્શન એવા થાય છે કે એ એમ કહે છે કે અમને તો મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. આ થશે એમ નહીં પણ વર્તે છે એમ સમજી છે. થશે ભવિષ્યકાળનું ક્રિયાપદ છે, છે એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે. આવી ભાષા આપે છે. એના પોતાની પર્યાયને બહુ નજીકમાં જોવે છે. કેવળ જ્ઞાનની પોતાની પર્યાયને બહુ નજીકમાં જોવે છે અને અંદરમાંથી જાણે કેવળ જ્ઞાનની પર્યાય નીકળું નીકળું થઈ રહી છે એ પરિસ્થિતિમાં જોવે છે. વર્તે છે હવે એમ કહે છે. ત્રણ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના ત્રણ બોલવા આપ્યા છે. શ્રદ્ધાએ તો કેવળ જ્ઞાન વર્તે જ છે પણ મુખ્ય નયના હેતુથી પણ કેવળ જ્ઞાન વર્તે છે. નિશ્ચય નયનો વિષય છે ને, એટલે મુખ્ય નયના નિશ્ચય તે મુખ્ય. અને ઈચ્છા દશા એટલે ચારિત્ર ભાવના લીધી છે, એટલે ઈચ્છા દશાએ પણ અમને કેવળ જ્ઞાન વર્તે છે. પોતાનો આત્મા જ અમૃતનો કુંભ છે, અમૃતની વેલડી છે. અમૃતનો કુંભ છે એ તો ઘડો છે, અમૃતથી ભરેલો એ ઘડો છે. અમૃત તો એવી જ ચીજ છે કે આચમની ભરીને પીવડાવે ને ત્યાં એનું મૃત્યુ છે, એ ચાલ્યું જાય. કોઈક મરણ પથારી હોય આ કલ્પના છે, પણ એક જો અમૃતની આચમની મુખમાં રેડે અમર થઈ જાય. આ એવું સમ્યક દર્શન છે, અમૃતની આત્મની છે. અને કેવળ જ્ઞાન છે એ તો પોતે જ અમૃતનું સરોવર છે. કેવળ જ્ઞાન સરોવર કહો, અમૃત સરોવર કહો, તેમાંથી ફાટવું કે એ અક્ષય અમૃત કુંભમાંથી આવેલું છે. એમાં એ ભલે કુંભ છે, ક્ષેત્ર નાનું છે પણ અક્ષય છે. અક્ષય પાત્ર હોય એમાંથી ખૂટે નહીં એવું છે. અમૃતની વેલડી છે, અમૃતનો કુંભ છે. એના ઉપર એકાગ્ર થવાથી પર્યાયમાં જીનવરના દર્શન થાય છે. જીનવર સ્વરૂપ છે, એકાગ્રતા કરે તો દર્શન થાય છે. બહારમાં ત્રાટક કરે ને તો સામેની ચીજ છે એમાં ફેરફાર થાય છે. ત્રાટક કરે છે કે કાચનો આર્ટિકલ હોય, ત્રાટક કરે એટલે કાચ ફૂટી જાય છે. આ દ્રષ્ટિની એકાગ્રતાના આ પ્રયોગમાં તો આવું છે. બીજા કોઈ જીવંત વ્યક્તિ ઉપર, જીવંત પ્રાણી ઉપર ત્રાટક કરે, પશુ પક્ષી હોય, ઊભા રહી જાય, હેઠા પડી જાય, તો આત્મા તો એક પોતાનો સ્વભાવ છે. સ્વરૂપમાં એકાગ્ર થવું એ એનો મૂળ સ્વરૂપ સ્વભાવ છે. સ્વભાવ સ્વરૂપે એવો છે કે પોતે પોતામાં એકાગ્ર થઈને જ રહે, એવો જ એનો સ્વભાવ છે. જ્યારે પોતે પોતામાં એકાગ્ર થાય ત્યારે એને પરિવારમાં જીનેન્દ્ર દશા પ્રગટ થાય છે. જીનવરના દર્શન તો ત્યારે જ થાય છે, પણ જીનેન્દ્ર દશા સાક્ષાત પોતે જીનેન્દ્ર થાય છે. પર્યાયમાં જીનવરના દર્શન થાય છે, પરમાત્મા પ્રગટ થાય છે, એને પરમાત્મા પ્રગટ થયા એમ કહેવામાં આવે છે. તેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. ભગવાનના દર્શન કહો, જીનવરના દર્શન કહો, સમ્યક દર્શન કહો, પરમાત્મા પર્યાયમાં પધાર્યા એમ કહો, એ બધું એક જ છે. આમ દર્શન ભગવાનની કૃપા થાય ને તો બહુ સારું, પરમાત્માની કૃપા જોઈએ. તેથી આ સમ્યક દર્શન થયું એ અંદરના કારણ પરમાત્માએ કૃપા કરી. પાત્ર શિષ્ય નજીકની પાત્રતામાં આવે ત્યારે ગુરુ એમ કહે કે તમારા ઉપર હવે પરમાત્મા કૃપા કરવા તૈયાર થઈ ગયા છે. ઠીક, હવે તમારે ને પરમાત્માને કાંઈ દૂર રહ્યું નથી, છેટું નથી હવે એમ કહે. એટલે કે તમે સમ્યક દર્શન હવે બહુ નજીકમાં પ્રાપ્ત કરશો. આ બોલમાં એ રીતે આત્માની નિજ સ્વરૂપની ભક્તિ છે. આ નિજ સ્વરૂપની ભક્તિ વિકલ્પ છે, ત્યાં ભેદ ભક્તિ છે, અને અભેદ ભાવ છે ત્યાં અભેદ ભક્તિ છે. એને નિશ્ચય ભક્તિ કહેવામાં આવે છે. નિયમસારમાં આખો અધિકાર છે, નિશ્ચય ભક્તિનો આખો અધિકાર છે. વ્યવહાર ભક્તિ અને નિશ્ચિત ભક્તિ બે અધિકાર લખાય. સંપૂર્ણાચાર્ય ભક્તિનો અધિકાર એમને એ બધા શાસ્ત્રમાં એક નિયમસાર ભાવનાનું શાસ્ત્ર છે એમાં નાખ્યો છે. એ અધિકાર એમાં આવ્યો છે, નિયમસાર આવ્યો. ત્રણસો ને 31 ભગવાન સર્વજ્ઞ દેવ એમ કહે છે કે આત્મામાં શરીર સંસાર કે રાગાદિ છે જ નહીં, એમ પહેલામાં પહેલો નિર્ણય કરીને આત્માનો અનુભવ કરી લે. આમ કહે છે. પહેલા અમારે શું કરવું આ પૂછે છે ને લોકો, કે પહેલું નહીં, પહેલામાં પહેલું કહીએ છીએ. સર્વપ્રથમ એવો તું નિર્ણય કર કે આત્મામાં શરીર નથી, આત્મામાં સંસાર નથી, આત્મામાં રાગ આદિ ભાવ નથી. એમ છે મૂળ સ્વરૂપમાં જે આત્માને મૂળથી જ રાગ સમેત, રાગ સહિત માને છે, તે જ આત્માને ભવબીજનું કારણ છે. આવે છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. અમૃતચંદ્રાચાર્યનો પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નામનો ગ્રંથ છે. ચૌદમી કથા આગળ આ સંસારનું મૂળ કારણ બતાવીએ છીએ એમ કરીને આગા થાય. સંસારનું મૂળ કારણ શું? કે એવમ અયમ કર્મ કૃતયે ભાવે અસમાહિતો હતી યુક્ત જીવ. ખરેખર તો આ આત્મા કર્મકૃત એવા જે રાગાદી ભાવ તેનાથી અસમાહિત હોવા છતાં પણ, તેના વિનાનો હોવા છતાં પણ અસમાહિત એટલે એમાં સમાવેશ પામેલા નથી, છતાં પણ બાલિશાનામ પ્રતિભાસ સખલુ ભવબીજમ. એવા જીવોને બાલિશ જીવો કયા છે, બાળક જેવા અજ્ઞાની કયા છે. બાલિશાનામ એવા અજ્ઞાની જીવોને તે પ્રતિભાસ છે, એવો જે રાગ સહિતનો પ્રતિભાસ છે પોતાના સ્વરૂપનો, તે જ ખરેખર સંસારના બીજરૂપ છે, તે જ ભવ બીજરૂપ છે, ભવભ્રમણના એ બીજરૂપ છે. એ વિષય છે કે ભગવાન સર્વજ્ઞ દેવ એમ કહે છે ત્યાંથી લીધું છે. કે આત્મામાં શરીર સંસાર કે રાગાદી છે જ નહીં. આ જે દેખાય છે શરીરનો સંયોગ દેખાય છે, રાગનો પણ સંયોગ દેખાય છે. સંયોગ એટલા માટે કે સંયોગી તત્વ સંયોગી ચીજ વિયોગ સહિત હોય છે, કાયમ હારે સાથે રહેતું નથી. જે સ્વભાવભૂત અને સ્વરૂપભૂત હોય તે સદાય સાથે રહે, અને જે સંયોગરૂપ હોય તે વિયોગરૂપ થાય. આ શરીર છે, આ રાગ છે, અને સંસાર એટલે જેટલા કોઈ સંયોગો છે, કુટુંબ પરિવાર મકાન સચિત અચિત સચિત અચિત મિશ્ર જેટલા કોઈ છે, એ તમામ આત્માથી બાહ્ય છે અને આત્માની સાથે ખરેખર કાંઈ સંબંધ ધરાવતા નથી. આત્મા એનાથી સર્વથા ભિન્ન તત્વ છે. એમ પહેલો નિર્ણય કરીને, એમ પહેલામાં પહેલો નિર્ણય કરીને આત્માનો અનુભવ કરી લે. અનુભવ કરવા માટે નિર્ણય કરવો આવશ્યક છે. નિર્ણય કર્યા વિના પરિણામની ચાલ દિશા બદલતી નથી. દિશાંતર થયા વિના દશાંતર કદી થતી નથી. પર્યાય છે એ પ્રથમ દિશાંતર થાય છે અને પછી દશાંતર થાય છે. એટલે પહેલામાં પહેલો નિર્ણય કરીને, નિર્ણય કર્યો એનો અર્થ શું છે કે પોતાના નિર્ણય વિરુદ્ધ પોતામાં જો પર્યાય ઊભો થાય તો એને નિર્ણય એમાં આડો આવે, અથવા નિર્ણયમાં એ ભાવ આડો આવે. વિરુદ્ધ વાત થઈ ગઈ ને. નિર્ણય એમ કર્યો કે હું શરીર વિનાનો અને રાગ વિનાનો છું, છતાં શરીર વાળો ને રાગ વાળો એવો ભાવ આવ્યો તો એ ભાવનો નિષેધ નિર્ણય કરે. કેમ કે નિર્ણયથી વિરુદ્ધ ભાવ છે, એટલે એ ભાવ થાય ત્યારે નિર્ણય આડો આવે એને, અને એના નિર્ણયમાં આવો ભાવ આડો આવે, એમ પરસ્પર વિરુદ્ધતા થઈ જાય. અંદરમાં એક યુદ્ધ શરૂ થાય, એ બરાબર એનું દ્વંદ્વ જામે, યુદ્ધ જામે. જેમ મલ લડે છે એમ બરાબર એ લડે. મારા નિર્ણયથી વિરુદ્ધ આ ભાવ થાય કે આમ નિર્ણય કર્યો છે એનો અર્થ શું? નિર્ણય એટલે નિર્ણય પછી એમાં ફેરફાર ચાલે. બહારમાં નિર્ણયની સામે કોઈ ફેરફાર કરે તો ગડબડ કરે છે કે નહીં? ભેદ જ્ઞાન જ પછી નિર્ણય પછી ચાલે છે ખરેખર. ભેદ જ્ઞાનમાં શું છે કે એ ભેદ જ્ઞાનના અભ્યાસમાં રાગથી ભિન્ન પડવાનું કાર્ય છે, રાગનો નિષેધ કરવાનું કાર્ય છે. એ કાર્ય કેમ થાય કે નિર્ણય કરે કે હું એના વિનાનો છું, એમ નિર્ણયનું બળ હોય તો થાય. નિર્ણય છે એક બળવાન પગથિયું છે, જે સ્ટેજ છે એમાં નિર્ણય છે. અહીંયાથી બળની શરૂઆત ત્યાંથી થાય છે, એટલે તો ચૈતન્યની સ્ફૂર્ણા લીધી ત્યાંથી, બળ ત્યાંથી ઉત્પન્ન થાય છે. ત્યાં સુધી બળ છે એ ઊંધા નિર્ણય અનુસાર હોય છે. પુરુષાર્થ તો પરિણામે જ છે, કોઈ જીવ પુરુષાર્થ વિનાનો નથી. પણ દરેક જીવનું બળનું જે કાર્ય છે, બળરૂપ કાર્ય છે, પુરુષાર્થરૂપ કાર્ય છે, એની દિશા સવળી અવળી બે પ્રકારે છે. એમાં જેવો નિર્ણય એવું એનું બળરૂપ કાર્ય. પ્રથમ એનો નિર્ણય બળ તૂટે, ઊંધો નિર્ણય છે એવું ઊંધા નિર્ણયનું બળ તૂટે સવળા નિર્ણયપૂર્વક, સવળા નિર્ણય વડે, તો એનું કામ ચાલુ થાય. નહીંતર બીજી બધી ક્રિયા તો યાંત્રિક ક્રિયા જેવી થઈ જશે. રોજ સ્વાધ્યાય કરવો, આ ચાલો ને આત્માનો વિચારને રટણ કરવું, આત્મા આવો છે, હું કેવળ જ્ઞાન પ્રભાવિત, હું આત્મા, હું આત્મા, હું તો દ્રઢ શરીર નહીં, હું આત્મા, એમ રટણ કરે. અંદરમાં નિર્ણય કરીને પ્રથમમાં પ્રથમ એ અનુભવ બાજુ એના પરિણામની ગતિ થાય, નહીંતર એની ગતિ એ શરૂ ન થાય ને વિધિ એ શરૂ ન થાય. હિન્દી ભાષામાં ગતિવિધિ એવો શબ્દ છે. કોઈ ખાસ કાર્યની ચોક્કસ પ્રણાલી કા વિકાસવાળી હોય ત્યારે એને ગતિવિધિ એમ કહેવામાં આવે છે. અમારી આ બધી કાર્ય કરવામાં આ ગતિવિધિ ચાલે છે. ગતિ એટલે જોર છે, વિધિ એટલે એનું વિધાન છે, એ બરાબર છે. એમ એ આત્મામાં પુરુષાર્થ આત્માની દિશા પકડે ત્યારે એની ગતિ છે, અને સ્વરૂપમાં એકાગ્રતા કરવા અર્થે રાગનો નિષેધ થાય ત્યારે એની એ વિધિ છે. વિધિ શું? કે ભેદ જ્ઞાનની વિધિ છે. રાગાદિથી ભિન્નતા કરવી અને જ્ઞાયકની એકાગ્રતા કરવી, નાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરવો, નાયક રૂપે અભ્યાસ કરવો, હું જ્ઞાયક છું એમ એ રૂપ અભ્યાસ કરવો, એ વેદ જ્ઞાનનો અભ્યાસ છે. એવો પહેલા નિર્ણય કરીને આત્માનો અનુભવ કરી લે. આ સર્વથી પ્રથમ આ કરવા જેવું છે. બીજું બધું થાય ન થાય એમાં તું એની સાવધાની કરવાને બદલે એમ નાની મોટી ક્રિયાની જે સાવધાની છે એ સાવધાની એટલી હદે હોવી ઘટે નહીં કે જેથી એ પોતાના સ્વરૂપની સાવધાનીને ચૂકી જાય. કેમ કે બીજી ક્રિયામાં રાગ સહિત જો સાવધાની છે તો એમાં રાગની એટલી સાવધાની થાય કે જેથી વિતરાગ સ્વરૂપે આત્માની બે સાવધાની થાય, તો એણે એ કામ પહેલું કરવાનું છે એ છોડી દીધું. પહેલું કરવાનું છે એ સાવ છોડી દીધું, એને એને એ કાર્યની સફળતા સમ્યક દર્શન થતું નથી. પહેલામાં પહેલું કહીને આ કહેવું છે કે જીવ કાંઈક ને કાંઈક તો કરે જ છે. આપણે આટલું તો કરવું છે, આ તો કરવું છે, આમ તો થવું જોઈએ, આ તો પછી બીજું બધું આટલું એમ એને નક્કી કરી નાખ્યું હોય છે. કાંઈક એને એવું પહેલું ગોઠવું છે કે જ્યાં એનો રાગ પ્રવર્તે છે અત્યંત સાવધાનીપૂર્વક, એમાં ફેરફાર ન ચાલે. એને પછી સાવધાનીનો અર્થ શું કે એમાં ફેરફારને એ ચલાવે નહીં. એને એમ કહે છે કે એ બધું પછી કરતો. પહેલામાં પહેલો આત્માનો નિર્ણય કરો. શરીર વિનાનો, રાગ વિનાનો, તમામ જગતના સંયોગ વિનાનો હું મારા એકત્વ સ્વરૂપે છું, કોઈના વિનાનો છું એટલે મારા એક સ્વરૂપે છું, એમ પહેલા નિર્ણય કરીને એનો અનુભવ કરી લો. પહેલું આ કર, પછી બીજી વાતમાં ઉતરજે. એ પહેલા બીજી વાતમાં આગળ વધવા જેવું, નાના નાના કાર્યોને મુખ્ય કરે, મોટું કામ છોડી દે, એ કોઈ કામ કરવાની સાચી રીત તો નથી. નુકસાન થાય, એનાથી લાભ ન થાય. કહે છે કે એને બદલે જે એમ માને છે એ નીચે તરત જ લીધું છે કે પહેલા શુભ ક્રિયા કરી, કષાયમત કરી, આત્મા હળવો થાય પછી આત્માનો અનુભવ. એટલે પહેલા તો હું આ કરું, કષાયને ખૂબ મંદ કરું અને આત્માને હળવો કરું, પછી મને અનુભવ થશે. એણે કષાય મંદ કરવો એ સાધન નથી માન્યું, એ જ એણે સાધ્ય ત્યાં કરી નાખ્યો. અને આત્મપ્રાપ્તિની ભાવના થશે, એ ભાવનામાં જે કષાયની મંદતા થશે, કષાયના મંદ કરવાના હેતુથી કષાય એવો મંદ નહીં થાય. કોઈ પણ શુભ ક્રિયામાં કષાય મંદ થાય છે, એ કષાયની મંદતા અને સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં થતી કષાયની મંદતામાં ઘણો મોટો ફેર છે. એને પહેલેથી સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોવી જોઈએ. એમાં કષાયજી મંદ થાય છે એનો પ્રકાર એ બીજો, ને એમાં માત્ર કષાય તારતમતા એ મંદ નથી થતો, એમાં કષાય રસ ગળે છે, મિથ્યાત્મનો રસ ગળે છે, એ રીતે કષાય મંદ પડે છે. કષાયનો રસ ગળે એ કષાયની શક્તિ તોડવાની વાત છે, એમ થવું જોઈએ. નહી તો બીજી ક્રિયામાં કષાય મંદ ક્યાં સુધી થશે કે એ ક્રિયા કરીશ ત્યાં સુધી. પાછો ક્યારે ભડકો થશે તને ખબર રહેશે, જ્યારે અકષાયપણે આત્મ પ્રાપ્તિ કરવી છે એ જેનું લક્ષ્ય છે, એ જેનું સાધ્ય છે, એ સાધની તૈયારીમાં જે કષાયની મંદતા થાય છે એ પ્રકાર સાલ જુદો થાય છે. એ રીતે યથાર્થ પ્રકારે કોઈ હળવો થાય એનો નિષેધ નથી, પણ કષાય મંદતાના ધ્યેયથી ને એના લક્ષથી કષાયની મંદતા માટે અનેક ક્રિયા કરે કે છે કે એ રીતે કોઈ કષાય મંદ કરવાની વિધિથી અનુભવમાં પહોંચાય છે એ વાત રહેતી. સામાન્ય રીતે ચાલતા સંપ્રદાયોમાં આ પ્રકાર છે, એટલે આ વાત લીધી છે કે પહેલા અમુક અમુક ક્રિયા કરી અને કષાયને મંદ કરી નાખવો જોઈએ. અમુક ચીજ વસ્તુ ખાવા પીવાની છોડી દઈએ, વ્રત અંગીકાર કરે, સંયમ અંગીકાર કરે, એ રીતે એમ માને છે કે આ રીતે કષાયને મંદ કરીએ તો પછી આપણે જ્ઞાનના અધિકારી થઈએ, આત્મજ્ઞાનના અધિકારી થઈએ, અનુભવના અધિકારી થઈએ. એ એણે અનુભવીના રસ્તે ચાલવાનો વિચાર નથી કર્યો, એ ઉભાંગડે ચાલે છે. રસ્તે ચાલવાને બદલે ઉભાંગડે ચાલે છે. ઘણી વાર એવો ભ્રમ થાય છે માણસને કે આ રસ્તો જરાક આમ ફરીને જાય છે, એટલે એમ ફરીને જવું એને કરતા આપણે સીધે સીધા ઉભાંગડે હાલો ને. બાહુબલી મહિપુરની ટેકરી ઉપર આવેલા હતા એક વાર, ભાઈ દૂર પડે તો કે ના એ સીધું છે, હાલો તો સીધું હોય તો એ ખાડા ને ટેકરા ને બીજું ત્રીજું એટલું આવે એ હાલે ત્યારે જ એને ખબર પડે કે એના કરતા તો રસ્તે આવેલા હોત તો સારો હતો. એમ આ જીવ પણ દોડદા પણ કરે છે. જ્ઞાનીએ ચિંધેલા માર્ગે, ભગવાને ચિંધેલા માર્ગે, રાજમાર્ગે ચાલવાને બદલે એવું ભાંગડે ચાલે છે. પહેલા હું આમ કરું ને તો મને લાભ થાય, મને એમ લાગે છે કે પહેલા હું આમ કરું ને મારા માટે તો મને એમ, પણ હવે તારા માટે હું બધાને માટે આ એક જ રસ્તો છે. કોઈના માટે જુદા જુદા રસ્તા છે એમ છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, બધાનો માર્ગ એક જ છે. આત્મા વસ્તુ જાતિએ બધા એક હોવાથી, એનું વિજ્ઞાન એક સરખું હોવાથી, એના ગુણધર્મો એક સરખા હોવાથી એનો માર્ગ પણ એક સરખો છે. એમાં ભિન્ન ભિન્ન માર્ગ કામ આવતા, પણ અનુભવી કરતા બિન અનુભવી જ્યારે ડાપણ કરે ત્યારે એને ડાપણ ન કહેવાય, પણ એ વધારાનું ડાપણ કહેવાય. એ એમ માને છે પહેલા શુભ ક્રિયા કરી, કષાય મંદ કરી, આત્મા હળવો થાય પછી આત્માનો અનુભવ થાય. તે જીવ દેવ શાસ્ત્ર ગુરુ જે કહે છે તેનો ચોખ્ખો અનાદર કરે છે. આમ લીધું એ ભગવાનની આજ્ઞા માનવા તૈયાર નથી એમ કે છે. શું કે છે કે ભગવાનની આજ્ઞા માનવા તૈયાર નથી. તમે આપ કયો છો ને પેલા એમ કે છે, પણ અમે અનુભવીને કહીએ છીએ. માણસ કોઈ એમ કહે કે આ દવા તમે ખાધી છે અને મને મટ્યું છે ને, હું તમને અનુભવ સિદ્ધ કહું છું કે આનાથી આ મટે છે. એ તો કદાચ મટે ને નહીં મટે બીજાને, પણ આમાં એવું થતું, આમાં તો જે અનુભવી હોય, જે કાંઈ માર્ગ બતાવ્યો એ માર્ગે ચાલવું ને ચીલો ચાતરવો નહીં, નવો ચીલો કરવો નહીં. એવું એક રૂઢિગતપણે નહીં પણ સમજણપૂર્વક આ વિચારવામાં આવ્યું. આ કોઈ રૂઢિ નથી. રૂઢિ માને કે એમ કહેવાય છે ભાઈ ગતાનું ગતે જેમ કરતા આવ્યા હોય એમ કરવું, પણ સમજીને આ કરવા જેવું છે. એમાં આ સમજણ રાખવા જેવી છે કે દેવગુરુ શાસ્ત્રમાં અનુભવ સિદ્ધ ને અનુભવ પૂર્ણ વચનો છે, અને જે સર્વજ્ઞ વિતરાગ થયા એમનાથી શું અજાણ્યું રહ્યું એને ખબર નહોતી કે કેવી કેવી પ્રકૃતિ વાળા ને કેવા કેવા જીવો જગતમાં છે એની ખબર નથી એમને. બધી ખબર છે, છતાં આ વાત કરી એનું કારણ શું? કે આમ જ કાર્ય થાય છે ને બીજી રીતે કાર્ય થતું નથી. ગુરુદેવ શ્રી શેરાનો દ્રષ્ટાંત આપતા કે એને ઘીમાં શેકવો જ જોઈએ પહેલા, બીજો એનો રસ્તો નહીં. લોટને ઘીમાં શેકવો જ જોઈએ, પછી જ એમાં ગોળનું પાણી નખાય. એમાં કોઈ ડાયની દીકરી એમ કરીને કહેતા એમ કે આ ઘી મારું નકામું જીવ જાય છે, એના કરતાં પહેલાં પાણીમાં શેકી નાખીએ પછી ઉપર ઘી નાખીએ એટલે ઘી તો નકામું ન જાય. કહે છે કે એનાથી તો બગડી જશે, શેરો તો નહીં થાય પણ ઢૂપરી ઉલી ઘૂમડી ચોંપું ચોડવાને થાય છે ને ફોટીશ, એ નહીં થાય હારી એમ કહે. એમાં પણ બરાબર વ્યવસ્થિત, એમાં એની આવડત જોઈ છે એમ કરીને કહેતા કે એમાં હા એમાં એના પ્રમાણસર બધું જોઈ છે, એમાં પણ વ્યવસ્થિત જોઈ છે. એક એક કાર્ય એની વિધિથી એની પદ્ધતિથી વ્યવસ્થિત થાય છે તો આવું આત્માને સિદ્ધપદ પ્રાપ્ત થાય એની વ્યવસ્થા ન હોય ને એની વિધિ ન હોય કોઈ. અને એમને એમ ગમે તેમ દરેક પોતે કે એમ ચાલ્યા કરે, ઓ કોક આમ કે કોક આમ કોક આમ કે, એ વાત બંધ બેસતી. આત્મા આત્મા કરે પણ વિધિમાં ફેર પડે છે. શું કે છે? વિધિમાં ફેર પડે છે. જે તકરાર ઝઘડો છે, માર્ગ જુદા વિધિ છે ને માર્ગ રૂપે છે, અને માર્ગ જુદા પીડ્યા. શું કે છે? માર્ગ જુદો પડ્યો. અમારો માર્ગ જુદો ને ભાઈ, તમારો માર્ગ જુદો. તમારા માર્ગે તમે જાઓ, અમારા માર્ગે અમે જ. એમ કે છે કે એક માર્ગ સાચો છે આ જગતમાં, એ કયો ને કેવો એ તું શોધી લે, એ તું નક્કી કરી લે. એનો નિર્ણય કરવામાં તું ગમે એટલો સમય કાઢ, પણ એ પહેલાં ગમે તે માર્ગને માર્ગ માનીને ચાલી શકે. પ્રાય તો મનુષ્ય પ્રાણી જે કુળમાં જન્મે છે એ કુળનું એનું મમત્વ લઈને જે જન્મો છે, કારણ કે એ પરિણામ પીડ્યા છે ત્યારે આવ્યા છે ને, તો એ કુળનું એને કુદરતી જ મમત્વ હોય પૂર્વકર્મને કારણે. કુદરતી એટલે પૂર્વકર્મને લઈને એ છોડવું એને મુશ્કેલ પડે. એ તો એમ જ માને કે હું જ્યાં છું ને અને મારું જ્યાં મારા દેવગુરુ શાસ્ત્રો કર્યું છે. ઘણા એમાં મહાન થઈ ગયા, કારણ કે દરેકમાં પોતપોતાના મોટા નામો હોય ને, ભૂતકાળ ગયા પછી નામ મોટું થાય, વર્તમાનમાં તો સમજવા જેવું હોય છે. એ કુદરતી નિયમ છે. મુરી ભેંસના મોટા ડોળા એમ કે, ભેંસે મરી જાય ત્યારે બહુ સારી હતી, મોટા ડોળાવાળી હતી. એમ ગમે એવો અવગુણ વાળો હોય મરે ત્યારે એના ગુણગાન ગાવામાં આવે છે. સારા મનો તો વધારે પ્રસિદ્ધિ થાય એમાં તો કાંઈ પ્રશ્ન છે. એટલે આગળ થઈ ગયા હોય એના નામ વર્તમાનમાં મોટા દેખાય, અમારામાં આવા આવા મહાન મહાત્માઓ થઈ ગયા, શું એ ખોટા હોય એમ એમ વિચાર આવે. ભાઈ એમ ન જો ભાઈ, તારે તારું હિત કરવું છે, ને તારું હિત કરવા માટે તારે નક્કી કરવું પડશે. જેમ નોકર ખાય તો શેઠનું પેટ ભરાય નહીં, ને શેઠ ખાય તો નોકરનું ભરાય નહીં કે ભરાઈ જાય. ક્યારે એમ કે કોઈ શેઠ ભૂખ મને લાગે જાય, ખાઈ લેજે, તું ખાઈ લેજે, તાલ નોકર તું ખાઈ લે, મારે મને ભૂખ લાગે તું ખાઈ લે, એમ કે હંજવારી કાઢી હોય તો એમ કે ચાલ તું હંજવારી કાઢી નાખ મારા રૂમમાં, પણ કઈ ખાવાને કઈ હુકમ કરે ચાલ આવે, એમાં તો એને જ ખાવું પડે. એમ એને પોતાના હિત કરવા માટે તો એને જ સંશોધન કરવું પડે. ભલે આગળમાં જ્ઞાની થઈ ગયા ને એ વાત સ્પષ્ટ કરતા ગયા, પણ એ વાતનો નિર્ણય કરવાનો પરિશ્રમ એ બધું તો એને જ કરવું પડશે. એમાં બીજાએ કરેલો પરિશ્રમ એના કામમાં આવવાનો નથી, એ તો એને જ કરવું પડશે. એટલે એમ કહે છે કે દેવગુરુ શાસ્ત્ર જે વિતરાગ છે, હવે કોઈ એમ કે અમારા દેવગુરુ શાસ્ત્ર પણ કઈ નિર્દોષ કોણ છે એ નક્કી કરે. માન્યતા જ્યાં કરવી છે અને પરોક્ષની માન્યતા કરવી છે ત્યાં એને નિર્દોષતા ને પ્રમાણિકતા છે એમ ન્યાયથી તો સ્વીકારવું પડશે જ. જ્યાં જ્યાં નિર્દોષતા છે ત્યાં ત્યાં પ્રમાણિકતા છે, જ્યાં સદોષતા છે ત્યાં પ્રમાણિકતા નથી. આ તો સીધી વાત છે. એના તો કહે છે કે જે સર્વજ્ઞ વિતરાગ છે, જે નિર્ગ્રંથ ગુરુ છે, અને એમના કહેલા જે સિદ્ધાંતો છે, નિરૂપણ કરેલા, પ્રતિપાદન કરેલા જે શાસ્ત્રો છે, એ એમની આજ્ઞા છે, એમના અનુભવની કથની છે, એનો પરમ આદરથી એને સ્વીકાર કરવો જોઈએ. અને એ પરમ આદર ત્યારે આવે છે કે એની જે બરાબર સમજણ પૂર્વક પરીક્ષા કરીને બરાબર નક્કી કરે ત્યારે. ઓગે ઓગે એમાં એટલો આદર આવતો નહીં, તો સંપ્રદાયમાં જન્મ લેવા વાળાને લાભ થઈ જાય કે ચાલો એટલું પૂન કરીને સંપ્રદાયમાં આવ્યો ને ભાઈ. એને પણ જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી આદર થાય નહીં. ઓળખાણ વિના એને બહુમાન આવે નહીં, અને ત્યાં સુધી માને છે ને નથી માનતો એમાં કાંઈ ફેર છે નહીં. એનું માનવું નહીં માનવા બરાબર છે, એમાં કાંઈ માનવું ખાઈનું એમ કામ આવે. એટલે એમ કહે છે શું કહે છે, પહેલા આમ કરવું તો એને પહેલા એ જ કરવું, બીજું કરવું નહીં, એમ ગાંઠ મારવી. શું કહ્યું કે પહેલા નિર્ણય કરવો, એમ કહ્યું બસ. તો એને નિર્ણય પાછળ એટલું લાગવું જોઈએ. આગળ એક વાત આવી ગઈ ને, અજંપો આવે એને. જેમ કોઈને ઘરમાં કાળો નાગ બેઠો હોય, ઊંઘ આવે નહીં, બેઠો હોય ને ફૂંફાડા સંભળાવતો હોય, આંખું નો ઉઘાડી શકે તો કાન તો બંધ કરી શકે નહીં. એટલે એમ કે ગાડું જોઈ જાવ બીક લાગે છે, પણ ફૂંફાડા મારતો હોય, ધમ પછાડા કરતો હોય, હવે એ ભૂઈ જાય નિરાતે એમ. એમ અંદરમાં મિથ્યાત્મનો કાળો નાક છે, ઊંધો નિર્ણય છે, રાગ થી સુખ, રાગમાં સુખ, અનુકૂળતામાં સુખ, જડમાં સુખ, એ બધું જે લઈને બેઠો છે એની ભવ ભ્રમણના બીજડા પીડ્યા છે. લાગતો નથી એ જ વાંધો છે એને. એટલે તો કહેશે નિર્ણય કરતો સાતમા પોતાની પાછળ 308 પોતાની પાછળ વિકરાળ વાઘ ઝપટું મારતો દોડતો આવતો હોય, હા ખાવા રોકાય નહીં, શ્વાસ લેવા રોકાય નહીં. જરાક શ્વાસ તો વધી ગયો છે, દોડતા દોડતા થોડો શ્વાસ હેઠો પડે પછી દોડવું, બધું ભૂલી જાય એમ છે.
એ
હા હા ખોટું થાય, એ જરૂરિયાત છે ને, ચીજ એવી છે, જરૂરિયાત ચીજ એવી છે. અહીંયા એ જોવાનું છે કે તને તારી અંદરની આત્મ શાંતિની જરૂર કેટલી છે, એના ઉપર તું કામ કરવાનો છો. અમારા કીધે તું કરેવો છો તને અંદરમાં સુખ શાંતિ જોઈએ છે, તારી શાંતિ તને જોઈએ છે, ચોખ્ખી આત્મ શાંતિ જોઈએ છે, એની જરૂરિયાત તને લાગી છે. બસ આટલી વાત છે, જરૂર લાગ્યા વિના કોઈ ઉપડે નહીં. હે, એ બધું સમજવા જેવું છે ભાઈ. એક પ્રકારના ઉદય ભાવ હોય છે, એક પ્રકારના ઉદય હોય છે, આવે છે એટલે એટલા જ માટે આવે છે, એમ હોય તો બધાનો બીડો પાર થઈ જાય. પણ એ કઈ પ્રત્યક્ષ એમ બનશે, અહીંયા સમોસરણમાં જીવો એમ નથી ગયા ને, આપણે સમોસરણમાં પહેલા એમ નથી ગયા, પછી ક્યાં બીજાની વાત કરવી. અત્યાર સુધી ઊંધાઈ કરી ત્યારે અહીં સુધી અહીંયા અસ્તિત્વ છે, અહીંયા હાજરી શું બતાવે છે, અહીંની હાજરી ભૂતકાળની ઊંધાઈને સાબિત કરે છે કે નહીં, નહીતર તો કેદીની મુક્તિ થઈ ગઈ હોય, અસંખ્ય સમયમાં તો મુક્તિ થાય છે. એટલે ગંભીરપણે એને સ્વરૂપની વાસ્તવિકતામાં આવીને, પદાર્થની વાસ્તવિકતા જાણીને, પોતાની પણ સુખ દુઃખની વાસ્તવિકતા વિચારીને સાચો રસ્તો પકડવો. જય